તારીખ 15/2/1996 શ્રી સમયસર કળશટીકા શ્લોક નંબર 145 અને 146 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98.
હું કહેવા ચાહું છું કે તમે એવો વિશેષાત પરિવર્તન જેટલો પરગ્રહ પરિગ્રહ છે તેને ભિન્ન ભિન્ન નામોના વિવરણ કરી છોડવાને માટે અથવા છોડાવવાને આહાર પાણીથી વાત કરી છે કે સમય નિશ્ચયને આહારના પરિગ્રહ નથી, પાણીના પરિગ્રહ નથી, એમ કરીને શરૂઆત કરી છે કે મૂળ ગ્રંથમાં એમ જે કોઈ પરગ્રહેલ પરિગ્રહ છે એને ભિન્ન ભિન્ન નામોનું વર્ણન કરીને આહાર પાણી વગેરે અને એ પ્રકારનો પરિગ્રહ સમય દ્રષ્ટિને નથી પરિગ્રહ છોડાવ્યો છે એટલા માટે આ કથન કરવામાં આવે છે. અહીં સુધી કહ્યું કે શું કહ્યું, પહેલા જે કહ્યું કે શું કહ્યું કે ઇથમ સમસ્તમેવ પરિગ્રહ સામાન્યતઃ પાસે અત્યાર સુધી સામાન્ય પરિગ્રહની વાત કરી છે કે ભિન્ન ભિન્ન પરિગ્રહની ચીજ વસ્તુના નામ નતા લીધા. જેટલી પુજ્જળ કર્મની ઉપાધિરૂપ સામગ્રી છે જેટલી સામાન્યપણે તેનો ત્યાગ થયો તેને પરિગ્રહ છોડાવવાની વાત કરી જે કોઈ હોય છે. અર્થાત જે કાંઈ પરિગ્રહ સામગ્રી છે કે ત્યાગ છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ થયો. જે કોઈ પરદ્રવ્ય હોય એ આત્માને લેવાય, આત્મા કે શાંતિ કે સુખનું કારણ તો છે, માટે કોઈ પણ પરદ્રવ્યનો પરિગ્રહ ગ્રહણ કરવા યોગ્ય તો છે એમ સામાન્ય વાત કરી છે. હવે વિશેષ રૂપ થયો છે એટલે નામ લઈને એક એક ચીજમાં વિશેષ રૂપ થયો છે તેનો વિશેષાર્થ આમ છે કે એ સંબંધીનો વિશેષ અર્થ આમ છે કે જેટલું પરદ્રવ્ય તેટલું ત્યાગ છે એમ કહ્યું. હવે કહે છે કે ક્રોધ પરદ્રવ્ય છે તે ત્યાગ છે, માન પરદ્રવ્ય છે તે ત્યાગ છે ઇત્યાદિ, ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાગ છે, પાણી પીવું પરદ્રવ્ય છે તેથી ત્યાગ્ય છે. ત્યાગવા યોગ્ય સહજ અને ત્યાગવા યોગ્ય ને ત્યાગ્ય કહે છે. એના બે ભાવની વાત કરી ને બે દ્રવ્યની વાત કરી દ્રષ્ટાંતમાં ખાલી માન પણ માના માન અને ક્રોધ બંને વાત લીધી એટલે પ્રકૃતિ માત્ર ત્યાગ્યું છે એમ વિચારવા યોગ્ય નથી. એ નવો પહેલો સ્વભાવ જ છે દુઃખ થવાનો. મારો તો દુઃખ થવાનો સ્વભાવ છે, બહુ તો થઈ જાય તમારે ધ્યાન રાખશો એમ માણસ લઈ લે છે પોતાના દોષને દંડ કરી નાખે એ મારો એવો સ્વભાવ છે. ત્યાગ જે છે ઉપાસન કરીને મારી પ્રકૃતિ છે મારો પ્રકૃતિ સ્વભાવ છે એમ કરીને એનું પોષણ અને પોષણ દેવા દેવું નથી. આહાર પાણી લીધા તો એ જીવન તત્વના સાધનો છે એવો જે નિશ્ચય છે એ ખોટો નિશ્ચય છે. આહાર પાણીને કારણે જીવ જીવતો નથી, જીવ પોતાની અનંત જીવત્વ શક્તિને કારણે અનંતકાળથી જીવી રહ્યો છે અને અનંતકાળ જીવશે. માટે આહાર પાણીને પણ આધાર વૃદ્ધિ કરવા જરૂરી છે. કેમ કે આહાર પાણીની આધાર વૃદ્ધિ હોવાથી જેનાથી આહાર પાણી પ્રાપ્ત થાય એની પણ આધાર વૃદ્ધિ આવ્યા વિના હશે નહીં. અહીંથી મારું જીવન ટકવાનું કારણ બને છે. આધાર બુદ્ધિ થઈ ગઈ, આહાર પાણી ની આધાર બુદ્ધિ છે, પૈસા વગેરે આહાર પાણી મળે છે, પૈસા વેપાર વગેરે મળે છે, અને વેપાર દુકાન ના ગ્રાહક પોતાના ઘરે ચાલે, એનો વેપાર ચાલે, દુકાનના ગ્રાહક કેટલા જોઈએ તમારે, દુનિયાભરના મળતા હોય તો ઓછા જોઈતા નથી જોતા, અને વણઝાર ચાલે આખું. પછી અમે તો જેટલા અમે પોતાના સાધનો કુટુંબીઓ પુત્રો અને તું જન્મારાઓ બધાની આધાર બુદ્ધિ આવ્યા વિના મળીએ છીએ. એ પણ કૌદ્રવી છે કે શું ત્યાગ છે અથવા એ આત્માથી ભિન્ન છે, તેની સાથે વિપક્ષ બુદ્ધિએ વર્તવા જેવું નથી. જો એકત્વ બુદ્ધિ રહે તો જન્મ મરણ રૂપ પરિભ્રમણમાં કદી નાશ થાય નહીં. પરિભ્રમણનું કારણ એકત્વ બુદ્ધિ છે, પર દ્રવ્ય અને પરભાવ સાથેની એકત્વ બુદ્ધિ છે એ જન્મ મરણનું અને પરિભ્રમણનું કારણ છે. તેથી તે ત્યાગવા યોગ્ય છે. કેવો છે પરદ્રવ્ય પરિગ્રહ કે સપર્યોહો અવિવેક હેતુ તો એટલે શુદ્ધ ચિદ્રુપ માત્ર વસ્તુ પોતાનું સ્વરૂપ, સ્વ એટલે પોતાનું સ્વરૂપ. કેવું છે પોતાનું સ્વરૂપ કે શુદ્ધ ચિદ્રુપ વસ્તુ, શુદ્ધ ચિદ્રુપ માત્ર વસ્તુ એવું જે પોતાનું સ્વરૂપ છે. અને પરયોહો એટલે દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, પરમાં બધું લઈ લીધું, દ્રવ કર્મ, ભાવ કર્મ અને નોકર્મ, ત્રણેય દ્રવ કર્મ અને નોકર્મ તો પુંજળાત્મક છે, પણ ભાવ કર્મ પણ પરદ્રવ માટે સ્વરૂપ નથી. માટે શુદ્ધ ચિદરૂપમાં એનો સમાવેશ નથી. ભાવ કર્મનો એ રોગ છે, અવસ્થામાં રોગ છે. તેમના એકત્વ રૂપ સંસ્કારનું કારણ છે પરિગ્રહ શું છે એ પોતાના અને પરની એકત્વ બુદ્ધિ કરાવે એવા સંસ્કાર રહી જાય એનું એ કારણ છે, નિમિત્ત છે. કારણ છે એટલે નિમિત્ત છે. એનો ભાવાર્થ આમ છે કે મિથ્યા દ્રષ્ટિ જીવને જીવ અને કર્મમાં એકત્વ બુદ્ધિ છે, અનાદિ છે, એટલે કર્મજનિત પર્યાયને પોતાની અવસ્થા માને છે, નસીબને પોતાનું માને છે, આયુષ્યને પોતાનું માને છે. મારું આયુષ્ય હજી ચાલુ રહે તો સારું, મારું નસીબ બહુ સારું હોય તો સારું, એ બધી કર્મમાં એકત્વ બુદ્ધિ છે. અને દેહાદી સંયોગમાં એકત્વ બુદ્ધિ છે તે નો કર્મમાં એકત્વ બુદ્ધિ છે. મિથ્યાદ્રષ્ટિ જીવને જીવ અને કર્મમાં એકત્વ બુદ્ધિ છે, તેથી મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે. જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં પરિગ્રહ છે એમ કહે છે. જ્યાં એકત્વ બુદ્ધિ નથી એવા સમ્યક દ્રષ્ટિને સંયોગ હોય તો પણ પરિગ્રહ ગણવામાં આવતો નથી એમ કહે છે. પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે ત્યારે સમ્યક દ્રષ્ટિ જીવને ભેદ બુદ્ધિ છે, એ ભિન્ન જાણે છે, પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. શું કર્યું કે સ્વ અને પરમાં એટલે કર્મ અને નો કર્મમાં ભાવ કર્મમાં મિથ્યાદ્રષ્ટિ જીવને એકત્વ બુદ્ધિ વર્તે છે માટે એના સંયોગ એને પરિગ્રહ ગણવામાં આવ્યા છે. કેમ કે એની સાથે એની એકત્વ બુદ્ધિ છે, આધાર બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે, માટે એને એ પરિગ્રહ છે એમ લાગવું પડે. પણ જે સમય દ્રષ્ટિઓ ભિન્ન પડી ગયા અંદરથી, જેને પોતાના આત્મા સિવાય બીજું કાંઈ પોતાનું છે જ નહીં, શરીર પણ પોતાનું નથી, કુટુંબ પણ પોતાનું નથી, અને બીજા સંયોગો પણ પોતાના નથી. એને તે પદાર્થોનો પૂર્વકર્મને કારણે સંયોગ હોય તો પણ તે પરિગ્રહ છે એમ ઘટતું નથી, એમ લાગુ પડતું નથી. કેમ? અંદરથી ભાવમાં છૂટા પણ વર્તે છે. મારે શું જે થાય તેમાં મારે શું વાત પૂરી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવે છે. આ જગ્યા આ કળથી પછી હવે પછીનો વિષય આ પ્રકારે કહે છે. આવો અર્થ કહેશે. એમાં એમ કહેવામાં આવે કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એટલો જ હું છું, બાકી બધો પર છે. એમાં ભાવકર્મ પણ લઈ લીધું, જે રાગ દ્વેષના પરિણામ છે એ ભાવકર્મ પણ લઈ લીધું. એની સાથે પણ એકત્વ બુદ્ધિ હોવી ઘટતી નથી. અને ભિન્ન જાણીને અને પરતત્વ જાણીને એની પકડ છોડવા જોઈએ છે. જીવને જે ભાવકર્મની પોતાપણે પકડ છે એ પકડ છોડવા જેવી છે. ત્યારે પણ અમે દ્રષ્ટિને પણ રાગ દ્વેષ ન હોય, પરિણામ તો અમે જોઈએ છીએ. એનું પરિણામ છે રાજદેશના પરિણામ છે, અને મોહમાં ચારિત્ર મોહના પરિણામ છે, દર્શન મોહના પરિણામ નથી. તેથી કરીને તે પરિણામોની પકડ નથી પોતાપણે. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા હતા કે બિલાડી છે એ પોતાના બચ્ચાને પણ મોઢામાં પકડે છે, કારણ કે એનું કાંઈ પકડવાનું મોઢા સિવાય સાધન નથી, હાથ નથી, પગ નથી કે પકડી શકે એવી રીતના. હાથ પગ મોઢેથી પકડે છે અને ઉંદરને પણ મોઢેથી પકડે છે, પણ પકડ પકડમાં ફેર બહુ મોટો છે. ઉંદરને એવી રીતે પકડે છે કે છટકી ન જાય, અને ઉંદરો છટકવા માટે ઊંચો નીચો થાય તો લોહી લુહાણ થઈ જાય તો પણ છોડે નહીં, દાંત બેસાડી દેવા. અને એનું બચ્ચું એવું જ ઉંદરડા જેટલું તાજું ભેંદેલું હોય નાનું, તો એવી રીતે પકડે કે એને જરાય દાંત બેસે નહીં. એનું શરીર કુમળું હોય, જરાય દાંત ન બેસે, જરા પણ ઈજા ન થાય, એને ભણામાં જ પકડે, દાંતથી જ પકડે. પકડ તો બે નથી, મોઢામાં છે, પણ પકડ પકડમાં ફેર છે. એમ મિથ્યાત્વ અવસ્થામાં પ્રકૃતિના રાગ દ્વેષના ક્રોધમાન માયાના પરિણામ છે ચિંતા અને પકડવાળા હોય છે. જીવને પકડે છે પોતાના શરીર સમ્યક દર્શન થતા એનાથી ભિન્ન જ્ઞાનમય ભાવે પોતે પરિણમે છે અને એ ભાવો આવીને ચાલ્યા જાય છે, ખરી જાય છે, એની પકડ એમને નથી રહેતી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે એમ કે પૂર્વ બધા જે કર્મ વિપાકા જ્ઞાનીનો યદિ ભવતી ઉપભોગ તદ્ભવત તથા તદ્ભવત તથા રાજ વિયોગા નૃણમેતી ન પરિગ્રહ ભાવ ખંડાન્વય સંત. યદિ જ્ઞાનીન ઉપભોગ ભવતિ તદ્ભવતુ. જો કદાચિત સમ્યક દ્રષ્ટિ જીવને શરીર આદિ સંપૂર્ણ ભોગ સામગ્રી હોય છે તો જ્ઞાનીને શરીર આદિ ઉપભોગની ઉપભોગની સામગ્રી સંપૂર્ણ હોય જે તે ગતિમાં જે સંભવ છે તે દેવલોકમાં દેવને યોગ્ય, મનુષ્યમાં મનુષ્યને યોગ્ય, તિરંતમાં તિરંતને યોગ્ય. સમય દ્રષ્ટિ ભોગવે જીવ ભોગવે છે, સમય દ્રષ્ટિ જીવ એ સામગ્રીને ભોગવે છે. તો સામગ્રી હો અને સામગ્રીનો ભોગ પણ હો ભવતું એવો શબ્દ લીધો છે. એમ ભલે હોય નૃણમ પરિગ્રહ ભાવમ ન એથી ખરેખર નિશ્ચયથી તે વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને પામતા નથી. પરિગ્રહ ભાવમ ન એથી ન એથી એટલે પામતા નથી. પામતા નથી એટલે શું કે એનો પોતાપણે સ્વીકાર થાય એવો અભિપ્રાય એમનો નથી, એ અભિપ્રાયને પામતા નથી. નોકર કામ કરે દુકાનનું અને શેઠ કરતા સવાયો કરે પ્રમાણિત નોકર હોય તો એને પોતાપણાની બુદ્ધિ એના અભિપ્રાયમાં ક્યારે પણ નથી. એવા નોકર જોયા છે શેઠને ઠપકો આપે શું કે તમે વાત નહીં કરો, તમારું કામ નથી એમાં. તમે ઉઘરાણી નહીં કરી શકો, તમે જીલા માણસ અમારા જેવા કડક માણસનું કામ છે. હું કહેને કહીશ કે મારા પૈસા કાઢશો, મારા પૈસા એમ કે કેવા શબ્દો બોલે મારા પૈસા આપી દે એમ કે શેઠ ઢીલું મૂકે તને ઠપકો દે એવી રીતે વાત ન કરે. આમ આમ ધંધો ન થાય, આવી રીતે વેપાર ન થાય, આવી રીતે કામ નહીં થાય. તો પણ એ પોતાપણાના અભિપ્રાયમાં કદી પણ આવતો એવો નોકર વધારે ચોખ્ખો હોય છે, વધારે પ્રમાણિક હોય છે. શેઠનું કામ પોતાનું સમજીને કરનાર વધારે પ્રમાણિક સાથે કામ કરતો હોય છે. એમ અહીંયા પણ સ્વામીપણું કરવું, દ્રવકર્મ ભાવકર્મને ન કર્મમાં ધનીપણું કરવું, સ્વામીપણું કરવું એ અપરાધ છે. એ વિદ્યાત્મ અને અજ્ઞાન સહિતનો અપરાધ છે. કામ કરો એનો વાંધો નથી, પણ ધણી છે એની એટલે સામગ્રી હો સામગ્રીનો ભોગ પણ હો નિશ્ચયથી વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને પામતો છૂટે છૂટો છે. ચાનું વ્યસન હોય છે, અને વ્યસન વ્યસન વિના પણ ચા પીનારા હોય તો એમાં ફરક ખરો કે નહીં? જેને વ્યસન નથી એને એમ કહો કે અત્યારે તમે ચા પીધી, હવે અત્યારથી તમારે ફરીને ચા નથી લાગતો, તો કાંઈ વાંધો નથી, મને એથી કાંઈ ફરક નથી પડતો. વ્યસન હોય ને ચાલે નહીં, તો એ બંધાયેલો છે, વ્યસન વાળો બંધાયેલો છે. એને વ્યસન નથી તે બંધાયેલો, એમ એકત્વ બુદ્ધિમાં જીવ બંધાઈ જાય છે એને બંધ કહે છે. એકત્વ બુદ્ધિએ થતા ચૂંટણા પરિણામ એ બંધ તત્વ છે, અને એકત્વ બુદ્ધિ વિના થતા પરિણામ અને ક્રિયા તે નિર્જરા તત્વ છે. બંધ તત્વ તો નથી પણ નિર્જરા તત્વ લીધું છે. નિશ્ચયથી વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને પામતો નથી, શા કારણથી? અથચ રાગ વિયોગા ત્યારથી સમ્યક દ્રષ્ટિ થયો, અથવા એટલે શરૂઆત કરી અહીંથી, ત્યારથી સમ્યક દ્રષ્ટિ થયો ત્યારથી માંડીને વિષય સામગ્રીમાં રાગ દ્વેષ મોહથી રહિત રહિત થયો તે કારણ છે. ત્યારથી એને રાગે નથી, દ્વેષે નથી, ને મોહ નથી એમ ગણવામાં આવે છે, કેમ કે ભિન્ન પડી ગયો છે, માટે પોતાપણાની બુદ્ધિ નથી. માટે કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને એટલે સમ્યક દ્રષ્ટિને જીવને વિશેષ સામગ્રી કેમ હોય છે, તો પછી એને રાગદ્વેષ મોહ નથી, તો પછી એને રાગદ્વેષ મોહના નિમિત્તરૂપ વિષય સામગ્રી શા માટે એને છે, અથવા એ ત્યાગ કેમ કરી દેતો નથી જોઈએ? ઠીક, એમ કે ત્યાગ કેમ કરતો નથી? જો એને રાગ નથી તો રાગના વિષયનો ત્યાગ કેમ કરતો નથી? આહારનો રાગ નથી તો આહાર કેમ છોડી દેતો નથી? પાણીનો રાગ નથી તો પાણી કેમ છોડી દેતો નથી? ઘરવારનો કુટુંબ પરિવારનો રાગ નથી તો કેમ છોડીને હાલી નીકળતો નથી? આવો કોઈ પ્રશ્ન કરે ખરા, અથવા આવો પ્રશ્ન અહીં થવા યોગ્ય છે, હોવા યોગ્ય છે. ઉત્તર આમ છે કે શું કે પૂર્વ બદ્ધ નિજ કર્મ વિપાકાત, સમ્યક્ત્વ ઉપજતા પહેલા સમિથ્યા દ્રષ્ટિ જીવ હતો. કોણ? સમ્યક દ્રષ્ટિ. પણ સમ્યક્ત્વ ઉપજતા પહેલા તે મિથ્યા દ્રષ્ટિ જીવ હતો. મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે કેવો હતો? કે રાગી હતો, અને ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે કારમણ વર્ગણા, પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કારમણ વર્ગણા એ મિથ્યાત્વ ભાવે કર્મ બાંધ્યા હતા. તેના ઉદયને લીધે, ઉદય આવ્યો એનો, જે મિથ્યાત્વ ભાવે કર્મ બાંધ્યા હતા એ ઉદય આવ્યા. તો મિથ્યા દ્રષ્ટિ જેવો જ ઉદય એને થવાનો હોવાનો. જેવો મિથ્યા દ્રષ્ટિ જીવને ઉદય હોય એવો જ સમ્યક દ્રષ્ટિ જીવને ઉદય હોવાનો. ભાવાર્થ આમ છે, એ સંબંધીનું ચોખવટ અથવા સ્પષ્ટીકરણ આમ છે કે રાગ દ્વેષ મોહ પરિણામ મટતા દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનું ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે. આ વસ્તુ સમજાવી છે આચાર્ય મહારાજને, આ વસ્તુ સમજાવી છે રાજમલજીએ ખોલીને મૂકી, કે જો આચાર્ય મહારાજ આમ કહેવા માંગે છે કે જ્યાં રાગ દ્વેષ મોહ પરિણામ મીટ્યા ત્યારે એને જે બાહ્ય સામગ્રી દ્રવ્ય રૂપ પદાર્થ રૂપ હોય છે તેનો જે ભોગ છે એને બાંધતો નથી, એનાથી બંધાતો નથી. તો પછી તો કે નિર્જરી જાય છે, ઉદય આવ્યો તે નિર્જરી જવાનો, ખરી જવાનો. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની વિષય સામગ્રી ભોગવે છે, પરંતુ રંજિત પરિણામ નથી, તેથી બંધ નથી. પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા છે, નિર્જરાનો અધિકાર છે. તો બે શબ્દ વાપરાય, એક વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને પામતો નથી. અભિપ્રાય વિશે એક વાત લઈ લીધી. હવે કે છે કે એ અભિપ્રાય નહીં હોવાને લીધે અભિપ્રાય વિરુદ્ધ જે કઈ થયું તેમાં રંજિત પરિણામ નથી, એનાથી ખુશી થતો નથી, રંજાયમાન થતો નથી. બીજા જીવો ઈચ્છે છે અને ઈચ્છિત પદાર્થ મળતા રંજાયમાન થાય છે. આ ઈચ્છતા પણ નથી, વગર ઈચ્છાએ હૃદયમાં આવી ગયો છે. શા માટે આવ્યો છે? નિર્જરા થવા માટે આવ્યો છે, જવા માટે આવ્યો છે. મને એના પ્રત્યે કાંઈ પણ બુદ્ધિ નથી, કર્તૃત્વ બુદ્ધિ નથી, ભોક્તૃત્વ બુદ્ધિ નથી, પોતાપણાની બુદ્ધિ નથી, સુખ બુદ્ધિ નથી, આ કોઈ પ્રકારની બુદ્ધિ નથી. પૂર્વકર્મનો ઉદય આવ્યો, આવ્યો ખલાસ થવા માટે આવ્યો. પોતે પૂર્વે કરેલા પોતાના જ પરિણામને કારણે એ ઉદય આવે છે. અને એમાં ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈ ફેરફાર કરી શકતા નથી, પોતે પણ એમાં ફેરફાર કરી શકતો નથી, એ બરાબર જાણે છે. અને ફેરફાર કરવાની બુદ્ધિ પણ નથી, કેમ કે વસ્તુનું સ્વરૂપ જાણે છે કે ફેરફાર કરી શકાતો નથી. તેથી નિરસ પરિણામે, રંજાયમાન થયા વિના નિરસ પરિણામે એક કર્મના ઉદયમાંથી પસાર થાય છે, એને ભોગવે છે એમ પણ કે છે. પણ ખરેખર તો એ નિરસ પરિણામે એ ઉદયમાંથી પસાર થાય છે અને પૂર્વકર્મ નિયંત્રી જાય છે, એવો પ્રકાર બને છે. લેપાયા વિના પસાર થાય છે, એ પ્રસંગમાંથી પસાર થાય છે, એ પ્રસંગથી લેપાતા નથી. બે મુદ્દા લીધા છે, અભિપ્રાય નથી, સ્વીકારરૂપ અભિપ્રાય નથી કે આ માહિતી જ મારી છે. વિષય સામગ્રી એટલે જે કાંઈ શરીર આદિ સંયોગ છે મારા છે એવો સ્વીકાર અભિપ્રાયમાં નથી. આવ્યા માટે એનાથી રંજાયમાન થાય એમ પણ નથી. તે ભૂમિકાનો વૈરાગ્ય નિયમથી વર્તે છે. વૈરાગ્ય તો વેદનાથી શરૂ થઈ ગયો છે, પછી ઉત્તરોત્તર ઉપરની ભૂમિકામાં તે વૈરાગ્ય વૃદ્ધિગત થતો જાય છે, એટલે નિરસપણ વધતું જાય છે. અને સમ્યક દર્શનની ભૂમિકામાં તો એકદમ છૂટો પડી ગયો, પ્રતિબંધ જ ન રહ્યો. મોક્ષની ભૂમિકામાં પ્રતિબંધ ઢીલા પડ્યા, આયા તો પ્રતિબંધ જ ખલાસ થઈ ગયો. ભિન્ને ભિન્ન, એક મગની બે ફાળની જેમ બધું
છૂટે છૂટું છે. માણસને મૃત્યુનો ભય હોય છે. આપણે નિરુદ્ર અધિકારમાં એ વિષય આવ્યો, આ લોકમાં પરલોકમાં પરલોકમાં હું ક્યાં જઈશ. જ્ઞાની કે છે કે ગમે તે ક્ષેત્ર હો, મારે તો મારા જ્ઞાનમાં રહેવું છે. સુગણજીના પત્ર હું તો મારું જ્ઞાન લોક છે, જ્ઞાન શરીર છે મારું, પણ હું તો મારા જ્ઞાનમાં વ્યાપીને રહું છું. ક્ષેત્ર ગમે તે હો, મને શું ફરક પડે છે? મને કઈ ક્ષેત્રથી ફરક પડતો નથી, ફરક પડવાનું બનતું પણ નથી. ક્ષેત્રથી ફરક પડતો નથી અને ફરક પડવાનું બનતું પણ નથી. ફરક પડવાનું બનતું નથી માટે કઈ ફરક અનુભવમાં આવતો નથી. ગમે તે ક્ષેત્ર હો, આયુષ્ય મારું અને શરીર મારું એ ચીજ નથી, બીજી સામગ્રીનો તો સવાલ નથી. એનો ભેદ તમે કઈ લેવો, એનું રહસ્ય કઈ સમજાય છે? કેવા છે કે જીવ એકત્વ, જીવ અને કર્મની એકત્વ બુદ્ધિ છોડાવવાનો અભિપ્રાય છે જેમનો એવા છે. એમ નહીં જોવું કે જીવ અને કર્મની એકત્વ બુદ્ધિ થઈ રહી છે, સમય દ્રષ્ટિને એ નજરે તું જોઈશ નહીં. તમે જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે એ દ્રષ્ટિએ, એ નજરથી તો સમ્યક દ્રષ્ટિને જોઈશ નહીં. એ જુદી નજર છે, એ તો એ અભિપ્રાય છોડાવો છે. નિર્જરા અધિકાર કહીને એ દ્રષ્ટિકોણ છોડાવવો છે. એ રીતે જોઈએ તો આચાર્ય દેવે આ અધિકાર લખીને મુમુક્ષુ જીવ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. જીવની ભૂલ, બીજભૂત ભૂલ ક્યાં થઈ છે? જ્ઞાની પુરુષને ઓળખવામાં. બાકી તો મુમુક્ષુ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, પૂજા ભક્તિ કરે છે, દયાદાન યાત્રા કરે છે, અજ્ઞાન તો છૂટતું નથી. અજ્ઞાન ક્યારે છૂટે? એ જ્ઞાને પુરુષને ઓળખે ત્યારે. જો જ્ઞાને પુરુષને ઓળખે તો એનું અજ્ઞાન છૂટે, એ ઓળખવા માટે આ અધિકાર છે. બહુ દ્રષ્ટિના પાવરથી લખાયેલો આ અભિપ્રાય. પહેલી ગાથા જે દીધી જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, ત્યાંથી જ ગાથા શરૂ કરી છે. નિર્જરા અધિકારની પહેલી ગાથા એ તો પાપનું કારણ છે. નિર્જરાનું કારણ ક્યાંથી બતાવ્યું? અહીંયા અંતરદૃષ્ટિને સ્પષ્ટ કરવી છે. પાય દ્રષ્ટિથી તો એ વાત છે, અંતરદૃષ્ટિને સ્પષ્ટ કરવી. એ અંતરદૃષ્ટિને ખોલવા માટે આ અધિકારનો વિસ્તાર કર્યો છે. વિસ્તારથી અધિકાર સંભર અધિકાર કરતા નિર્દ્ર અધિકારનો વિસ્તાર વધારે છે, કથાઓ વધારે છે. કેમ કે એમાં સ્પષ્ટીકરણ કરવા માટે ઘણી ઘણી વાતો કરવી પડે છે. કેવા છે દુરુસ્ત કરતા કે જીવ અને કર્મની એકત્વ બુદ્ધિ છોડાવવાનો જેમનો અભિપ્રાય છે એવા છે. તારો અભિપ્રાય તો અમે જાણીએ છીએ એમ કે છે કે તને એકત્વ બુદ્ધિ છે, પણ હવે અમારે અભિપ્રાય આ અધિકારથી છોડાવી દેવો છે. બતાવીએ છે અને ત્યાં તો અનંત કાળમાં અનંત વાર ભૂલો છો, એ જગ્યાએ તું અનંત વાર ભૂલો છો, એ બીજભૂત ભૂલ થઈ છે. એટલે આગળ પછી વાત સમ્યક દર્શનની સમીપ જવાની કોઈ વાત રહેતી કાંઈ, પછી જ્ઞાનીથી ઉદાસીન થાય અને કાં વિમુખ થાય. કોઈ રીતે એની જે મૂલ્યાંકન આવવું જોઈએ એ મૂલ્યાંકન આવે છે. આ અધિકારમાં સમ્યક દ્રષ્ટિના પરિણામ દર્શાવવા માટે જેમ આ કળશમાં બે શબ્દો વાપર્યા એવા ઘણા શબ્દો વાપર્યા છે. એવા 9 થી 10 શબ્દો વાપર્યા છે જે માર્મિક છે. સમ્યક દ્રષ્ટિ એના અસ્તિત્વપણે એને અસ્તિત્વ છે એ ખસેડી દીધું છે. જેમ કે પેલા રાગ મેં કર્યો એમ થતો હતો, ક્રોધ મેં કર્યો એમ થતો હતો, એટલે એનો પોતાનો અસ્તિત્વનો અનુભવ કરતો હતો. એ અસ્તિત્વ છોડી દીધું છે. રાગ છે પણ રાગમાં અસ્તિત્વનો અનુભવ નથી. અને જ્યાં અસ્તિત્વ ગુણ છે એવું જે પોતાનું શુદ્ધ ચિદરૂપ, ત્યાં પોતાની હૈયાતીનો અનુભવ વેદનપૂર્વક કરે છે. આ મોટો ફેર છે. જેમાંથી અસ્તિત્વ છૂટી ગયું એમાં રસ ના આવે. લાવવો હોય તો પણ ન આવે. ધાવ માતાને પારકા છોકરામાં પોતાપણાનો રસ લાવવો હોય તો આવે ખરો. છોકરો ઘણો સારો હોય, સુંદર હોય, ધાયો હોય, બધી રીતે સારો હોય અને એને ઉછેરે પણ પ્રેમથી, પણ એને માતૃત્વ પ્રેમ લાવવો હોય તો આવે ખરો કે ન આવે, એમ પૂર્વકર્મથી સામગ્રી રહી ગઈને અંદરથી આત્મા માયથી પલટો ખાઈ ગયો. જ્યાં સમ્યક દર્શન થયું ત્યારથી અંદરથી ફરી ગયો. કોઈ ચીજ મારી તો નથી, મારું સ્વરૂપ એટલું જ મારું છે, મારું અસ્તિત્વ જ્યાં છે એટલો જ હું છું. એ સિવાય મારા પણ પછી કરવું હોય તો પણ થાય નહીં. એવી જેને ભિન્ન બુદ્ધિ ભેદ બુદ્ધિ થઈ ગઈ સર્વ પૂર્વકર્મના ઉડીના પ્રસંગોમાં નિર્જરા કરતો કરતો અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં મોક્ષ પ્રતિ આગળ વધે છે.